श्रीमद् भागवत कथा लाडोल गांव भाग एक।
पवित्र ब्राह्मण ने एमाय पाछा पवित्र तो ब्राह्मणो होय पण संतोषी ब्राह्मण छे। ब्राह्मण में मोटामां मोटो गुण संतोष, अने जे ब्राह्मण में संतोष होय नी आखी दुनिया में पूजाय। ब्राह्मण ने संतोष ने आम होय કેટલું અદ્ભુત કામ આ તમારા ગામમાં થઈ રહ્યું છે। થોડુંક ધીરું તમને બધાને ઠેઠુંથી સંભળાય છે ને વ્યવસ્થિત। બાર જ્યોતિર્લિંગના અહીંયા એક મહિનાથી યજ્ઞ નારાયણની અંદર આવા પવિત્ર વિદ્વાન વેદને જાણનાર અને શાસ્ત્રના મર્મગ્ન એવા જે આહુતિ આપતા હોય ને ત્યાં કોઈ દાડો દુઃખ આટો મારવાય ન આવે। મેં ઘણી વખત હું મારી કથામાં કહું છું, આ જગતમાં છોકરો બાપાના ખોળામાં હોય ને તો સંપૂર્ણ સુખી ન હોય, કારણ કે ભૂખ લાગે તો માના ખોળામાં જવું પડે, ઊંઘ આવે તો માના ખોળામાં જવું પડે, અને કદાચ એ છોકરો એકી બેકી કરી જાય તો બાપો એને હેઠે મૂકી દે। પણ આ દુનિયામાં માં એક જ એવી છે, માના ખોળામાં જે દીકરો હોય ને એને કોઈ દાડો કોઈ દુઃખ જ ન હોય। આપણે માના ખોળામાં બેઠા છીએ, એને ભૂખ લાગે તો દૂધ મળે, ઊંઘ આવે તો એ સરસ મજાની માં પવન નાખે, પણ છોકરાની ઊંઘ બગાડવા દે નહીં, અને કદાચ રડે તો માં એને ઉછાળે, અને કદાચ કપડું બગાડી નાખે તો માને એની એની છીતરી ના હોય। આ ગામ ભાગ્યશાળી છે, કારણ કે હરસિદ્ધિ માતાનો ખોળો છે, અને એમાં માને લાડ લડાવે, માની સેવા કરે, માની પૂજા કરે એવા અશ્વિનભાઈ જાની અહીંયા આપણને મહાન તરીકે મળ્યા। મેં લગભગ તમારા ગાંધીનગર યજ્ઞ હતો ત્યારે આવ્યો તો મેં કીધું હતું, આખી દુનિયા વિશ્વાસના કારણે હાલે, વિશ્વાસથી હાલે, એવો વિશ્વાસ તમને મળ્યો છે માના છોકરા તરીકે। મારું સદભાગ્ય છે હું હમણાં નર્મદા માતાના ખોળે, એટલે પૂજ્ય ડોંગરીજી મહારાજની જે કર્મભૂમિ છે ત્યાં લગભગ બે કથા પહેલા ત્યાં હતા ને આપણે, બે કથા પહેલા હું ત્યાં કથા કરીને આવ્યો, જ્યાં ડોંગરીજી બાપા 33 વર્ષ સુધી રહ્યા માલસરમાં, ને 33 કથા કરી નર્મદાના કાંઠે। અહીંયા કથા કરતા હોય, માં વહેતા જતા હોય, ત્યારે મેં નર્મદા માટે એવું કીધું હતું કે જો નર્મદા ન હોત તો ગુજરાતનો વિકાસ ન થાત। નર્મદા ખાલી મધ્યપ્રદેશમાંથી નીકળીને ભરૂચના દરિયામાં મળતી નથી, ઈ નર્મદાનું પાણી ઠેઠ કાઠિયાવાડને કચ્છના ભાલના ગોળે ગોળામાં અને લોટે લોટામાં માણસો પીવે છે। આપણી જીવન દૂરી છે, એમ અહીંયા માં બેઠી છે, એ માં વહેતી છે, અને આ માં મારા અને તમારામાં સર્વમાં શક્તિ રૂપે બેઠી છે અને આપણને હલાવે છે। આ એ માં વહે છે ને આ હંકવે છે। ભગવાનને પણ જ્યારે અધૂરું અધૂરું લાગે ને ત્યારે એને તેને કોક માં ગોતવી પડે, એને યશોદા ગોતવી પડે, એને કૌશલ્યા ગોતવી પડે, એને ભક્તિ ગોતવી પડે. હું પૂજ્ય દાદાનો કાયમ ઋણી રહીશ. મને અહીંયા 5 દિવસ ભગવાનના ગુણ ગાવા માતાજીના ખોળે બોલાવ્યો. હું આ 3જી વખત અહીંયા આવ્યો. અહીંયા પૂજ્ય દાદાની કથા હતી પહેલી વખત, ત્યારે એમની કથામાં આવ્યો હતો. પછી વિશ્વાસની કથા હતી ત્યાં હોલમાં, ત્યારે આવ્યો હતો. સદભાગ્ય વગર કોઈ દાડો કોઈ વસ્તુ માણસને પ્રાપ્ત થતી નથી. આપણી જે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આપણી ભક્તિ છે, એનાથી જ આપણું બધાનું કંઈક ને કંઈક ચાલતું હોય છે. એક સંતે બહુ સરસ ચિંતન કર્યું છે, પરમાત્માની અંદર જેને શ્રદ્ધા છે, પેલી ઈશ શ્રદ્ધા, બીજી ગુરુ અને શાસ્ત્ર શ્રદ્ધા, અને ત્રીજી આત્મશ્રદ્ધા. આત્મા એટલે પોતાના આત્મામાં વિશ્વાસ. જેને પોતામાં ભરોસો નથી, પોતામાં વિશ્વાસ નથી, એનાથી કાંઈ થતું નથી. એટલે પેલી ઈશ શ્રદ્ધા, ઈશ એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, બીજી ગુરુ શ્રદ્ધા, અને ત્રીજી આત્મશ્રદ્ધા. ઈશ શ્રદ્ધા શું કરે તો પરમાત્માની અંદર જેને શ્રદ્ધા છે શક્તિ આપે. આપણે પડી ગયા હોય અથવા તો આપણે અંદરથી મનથી ભાંગી ગયા હોય, જો ભગવાનમાં શ્રદ્ધા હોય તો અંદરથી માણસ જાગે, ભાઈ ભગવાન છે ને મારું, મારું તો ભગવાન આખશે. ઈશ શ્રદ્ધાથી કામ થાય, ઈશના વિશ્વાસથી કામ થાય. એ શક્તિ આપે તો ગુરુ શ્રદ્ધા શું કરે? ગુરુમાં જેને શ્રદ્ધા હોય ને એ દ્રષ્ટિ આપે. સાધુ બીજું કાંઈ નથી કરતા, માત્ર ને માત્ર આપણી દિશા બદલી નાખે છે ને દ્રષ્ટિ આપે છે. આપણે દોડવાનું તો એમ જ છે. અમારા અમદાવાદમાં એક બ્રહ્મચારી મહારાજ થઈ ગયા અને બહુ સરસ મજાની એક વાર્તા લખી છે, હસવા જેવી વાત. ટાઈટલ છે હઠીલા હઠીભાઈ. એવા હઠીલા એવા હઠીલા, એક દાડો બરોબર સૂરજ આમ હશે આમ ફરીને હાલવા માંડ્યા, પડછાયો આગળ. હઠીભાઈને એમ થયું, માળો પડછાયો મારો અને મારી આગળ, પડછાયો તો મારો છે ને મારી આગળ હેનો જાય? એટલે એક કૂદકો માર્યો, એટલે પડછાયો તો આગળ જ જાય ને. બીજો કૂદકો માર્યો, અરે તું મારો છો ને મારી આગળ હેનો, પાછળ રહે, એ તો છાયા છે. અને હઠીભાઈ દોઢ કાઢ્યો, મુઠીઓ વાળીને ગમે એમ કરીને પડછાયાને પાછળ રાખી દેવો. ખુલ્લા રસ્તા હશે, રણ જેવો પ્રદેશ છે, એવા દોડ્યા, એક પણ ઝાડ આવે નહીં, દોડ્યા જાય, પડછાયો આગળનો આગળ, પરસેવે રેપ જેવ, આફી ગયા, થાકી ગયા, પણ મૂકે મકોડા હઠ. ઘણી હઠ હોય છે, યોગી હઠ, સાધુ પકડે પછી મૂકે નહીં, મકોડા હઠ. એક વખત મકોડો પકડી લે પછી એને તૂટી જાય પણ માળો મૂકે નહીં. સ્ત્રી હઠ, તમને બધાને અનુભવ છે ને, સ્ત્રી હઠ. હા, એક વખત પકડે, હજી વિશ્વાસ પૈણો નથી, તે સારું છે, અમારી જેમ છે. દાદા ને એકનો એક છોકરો છે એટલે મારે જ કઈ કહેવાય ને, કે હું જ લઈ જાત. સ્ત્રી હઠ, લગ્ન એવી વસ્તુ છે વિશ્વાસ, લાડુ લાગે મસ્ત પણ હોય લાકડાનો, આમ જોઈને ખાવાનું મન થાય એવું મોઢામાં પાણી આવે, પણ જેવો પકડ્યો અને મોઢે અડાડ્યો એટલે લાકડાનો, એવું લગ્નનું કામ છે ભાઈ. સ્ત્રી સ્વામિનારાયણ ભગવાનને તો અમારા ઉપર એટલી કૃપા કરી, એટલી કૃપા કરી, એટલી કૃપા કરી. સ્વામિનારાયણ ભગવાન કહી ગયા છે કે આખી દુનિયાનું સુખ અમે સાધુને આપ્યું છે, કોઈ ઉપાધિ જ નહીં, વાણંદની તકલીફ નહીં, દરજીને ત્યાં જવાનું નહીં, કાચકો રાખવાનો નહીં, તેલ નાખવાનું નહીં, કાંઈ ઉપાધિ નહીં. લો, સર્વ રીતે સુખી ભગવાને કર્યા. એમાં એક સંત પારખું સાધુ સદગુરુ સિદ્ધ બરોબર આમ હાલ્યા આવે ને, એને એ જોયું ને ખબર પડી ગઈ કે આ માણા કઈ ભૂલો પડ્યો, દોઢ કાઢીને હાથ પકડ્યો, પણ હું છે અરે મહારાજ મૂકી દો કે જે અરે પણ તને હું જયારે મૂકી દો પણ થયું હું આ પડછાયો મારી આગળ ને આગળ, મારો પડછાયો અને મારી આગળ. એટલે સાધુને ખબર પડી ગઈ અઠીલો માણા છે, બુદ્ધિ ઓછી છે. હું એ બતાવું છું કે સાધુ શું કામ કરે આપણા જીવનની અંદર. સાધુ કે બહુ સાચી વાત છે, પડછાયો તારો તારી આગળ ન જ હોવો જોઈએ, પણ તારે એક કામ કરવું જ બોલે એની આગળ થવું. અરે હું હમણાં દોડી દોડે મેળ નહીં પડે તો તારે ગુરુ બનાવવા પડે. ગુરુ વગર કામ ન થાય. કે તમે ગુરુ, તો કે બોલ પડછાયની આગળ કરી દઉં, તો કે કરી દો, પણ પછી હું કેમ કરવું પડે. અરે તમે જેમ કહો એમ કરું, પણ મારે પડછાયની આગળ થવું, તો કે આંખ બંધ કર. એમાં આંખ બંધ કરવું મંત્ર બોલું છું, આંખ બંધ કરી અને પછી કે આમ ફૂદડી ફર, આમ ગોળ ગોળ એવો ચક્કર ચક્કર ફેરવો અને પછી સૂરજની સામે મોઢું લાવી અને ઊભો રાખી દીધો અને પછી કંઈક મંત્ર. મંત્ર તો હું ભગવાનનું નામ સિવાય દુનિયામાં બીજો કોઈ મોટો મંત્ર નથી. ભગવાનના નામથી મોટો મંત્ર કોઈ નહીં. તમને આવડે તો રાધે કૃષ્ણ કરો, રામ રામ કરો, શિવ શિવ કરો, સ્વામિનારાયણ કરો, દુનિયામાં બીજા મંત્રની ક્યાંય જરૂર જ ના પડે. આમ સૂરજની સામે મોઢું રાખીને ઊભા રાખી દીધા ને પછી કે જો પડછાયની સામે આ પડછાયથી આગળ કરી દીધો, આંખ ખોલજો, અને આંખ જ્યાં ખોલીને અને પછી કે પાછું વળીને જો છે ને પડછાયો પાછળ. સાધુ બીજું કઈ નથી કરતા, સાધુ માત્ર દિશા બદલી દે છે. દોડવાનું તો ચાલુ જ રાખવાનું છે આપણે. આ પછી કે હવે દોડ્યા કરી તમે દરજા. સત્સંગ આ કામ કરે છે. ગુરુ શ્રદ્ધા અને શાસ્ત્ર શ્રદ્ધા દ્રષ્ટિ આપે. દ્રષ્ટિ અને છેલ્લે આત્મશ્રદ્ધા. ઈશ શ્રદ્ધા આપણને શક્તિ આપે, ગુરુ શ્રદ્ધા દ્રષ્ટિ આપે અને આત્મશ્રદ્ધા ગતિ આપે. પોતાના ઉપર જેને ભરોસો હોય ને એને જ ગતિ મળે છે. એટલે બધાની અંદર વિશ્વાસ અને શ્રદ્ધા વગર માણા હાવ નકામો છે. ગીતામાં ભગવાને કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરસંયતે ઇન્દ્રિય. હે અર્જુન, શ્રદ્ધા વાળો જ જ્ઞાની થાય છે અને જેને શ્રદ્ધા છે એને શાંતિ થાય છે. અને આપણને શ્રદ્ધા છે એટલે જ અહીંયા આવ્યા છે ને, આપણે કઈક જોતું છે એટલે જ આવ્યા છે ને. સત્સંગ કરીએ એટલે કઈ પૈસા ન મળી જાય, પણ સત્સંગથી બે વસ્તુ બદલાય. સત્સંગથી નેણ બદલાય અને સત્સંગથી વેણ બદલાય. ખ્યાલ આવ્યો તમને? સત્સંગથી નેણ બદલાય, નેણ એટલે આંખ બદલાય, અને સત્સંગથી વેણ એટલે વાણી બદલાય. અને વાલા ભક્તો જેને સત્સંગ અડી જાય અને નેણ ને વેણ જેના બદલાઈ જાય એ જ આ જગતની અંદર નરસિંહ મહેતા થઈ જાય. એ જલારામ બાપા થાય, એકનાથ થાય, મીરા થાય, એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી થાય અને હનુમાનજી મહારાજ બની જાય. અને સત્સંગ ડી ગયો, એની જીભ ગામની વાતો કરતી બંધ થઈ જાય, પછી અખંડ હરિ 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 રામ રામ રામ, બીજું કાંઈ એને હુજે નહીં. અને જેની જીભે રામ આવી જાય, જેની જીભે શ્યામ આવી જાય, એની એની જીભની અંદર એટલી તાકાત આવી જાય, પછી બોલે થાય. પછી તુલસીદાસ બની જાય, અખંડ હરિ ભજન કરે. સત્સંગથી જે મળે છે એવું દુનિયામાં ક્યાંયથી મળતું નથી. જીવન બદલાય છે આપણા બધાના. રોતે હુએ કો હસા દેતા હૈ, હસતે હુએ કો ખિલા દેતા હૈ. રોતે હુએ કો હસા દેતા હૈ ઓર હસતે હુએ કો ખિલા દેતા હૈ. એ સત્સંગ મેં તો વહી તાકાત હૈ, સત્સંગ મેં તો વહી તાકાત હૈ. જો એક બાર છડ જાય તો શૈતાન કો ઇન્સાન ઓર ઇન્સાન કો ભગવાન બના દેતા હૈ. આ સત્સંગમાં તાકાત છે. સત્સંગનું ફળ પણ એટલું. આપણને એમ થાય કે અહીં બેઠા બેઠા શું કરવાનું, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતન સ્વામી થઈ ગયા એ કાયમ કહેતા કે અહીંયા જે અમે ભગવાનની વાતો કરીએ છીએ, આ અમે કાંઈ જમપુરી અને લખ ચોરાસી ઉપર લીટા મારીએ છીએ. લીટા આપણને બધાને ખબર છે, આપણે બહુ લાંબી યાત્રા કરીને આવ્યા છીએ. આપણે બધા એક વખત ગધેડું બન્યા, એક વખત કૂતરો બન્યા છીએ, એક વખત ગાય બન્યા, ભેંસ બન્યા, બધું કીડી મકોડી બધું બનીને આવ્યા છીએ. અને એટલે જ નથી ઘણી વખત કહેતા હાવ ઢોરા જેવો છે, કારણ કે એ સ્વભાવ રહી ગયો. ઘણાના વાંદરાના જેવા સ્વભાવ હોય, ઘણાને કૂતરા જેવો સ્વભાવ હોય, કારણ કે ડાયરેક્ટ એમાંથી આવ્યા હોય. ઘણાને બિલાડી જેવો સ્વભાવ હોય, વિશ્વાસ ખબર તને, એકલા એકલા દૂધ પીવાનું કોઈ ન હોય ત્યારે સમજી લેવાનું કે બિલાડીમાંથી સીધા આમ બાય બની ગયા. હા, એટલે એવું લખ્યું છે, પૂછો ઓલા વિદ્વાન છે, વિષ્ણુ પુરાણમાં બધું લખ્યું છે. ઘણાને કૂદા કૂદ કરવાનો સ્વભાવ હોય એટલે સીધો વાંદરામાંથી ટ્રાન્સફર જીવ માણામાં થયો હોય. બહુ દુઃખ નહીં લગાડવાનું, આપણે એ વિચારી લેવાનું કે મને ગયા જન્મમાં બિલાડી હતી એ મળી ગઈ છે. નગર માણાનો સ્વભાવ તો વેચીને તેન ત્યક્તેન પૂંજીતા, કોઈને આપીને પછી તું ભોગવ. બીજાને આપીને જે ભોગવે, બીજાને ખવડાવીને જે ખાય એ માણસ. એકલો એકલો માણસ હોય, એકલો એકલો ન ખાય. ભગવાને બધું બનાવ્યા પછી છેલ્લે માણસને બનાવ્યો, અને એટલા માટે બનાવ્યો એ બીજાને સુખી કરે. અને જો આપણે કોઈને દુખી કરતા હોઈએ તો આપણે ક્યાંક એવી જગ્યાએથી આવ્યા છીએ કે હજી આપણને ખબર નથી. વાલા ભક્તો, આ તો માનો દરબાર છે, માનો ખોળો. અહીંયા તો કેટલી વખત ભાગવત થયું છે. ભાગવત રૂપી ભાગીરથી ગંગા છે. બધા સંતો અમારા કહે છે, ભાગવતના વક્તાઓ કહે છે, આ જગતમાં બે ગંગા, એક કથારૂપી ગંગા અને એક ગંગોત્રીથી કૈલાસમાંથી જે ભગવાન શિવની જટામાંથી નીકળેલી ગંગા, ગંગોત્રીથી માંડીને ઠેઠ કલકત્તા સુધી જાય. એ ગંગામાં સ્નાન કરવું હોય તો સમય અને સંપત્તિ બંને જોઈએ, અને અહીંથી ઠેઠ હરિદ્વાર જવું પડે, કાશી જવું પડે, પ્રયાગ જવું પડે, એ અહીંયા ન આવે, જવું પડે. અને વાલા ભક્તો, આ કથારૂપી ગંગા તો એવી છે કે વહેતી વહેતી આપણા ગામને પાદર આવે. આ હેઠ પાદર આવે. એ ગંગામાં નાવાથી તાપ શાંત થાય. પણ આ ભાગવત રૂપી ભાગીરથીમાં નાવાથી વાલા ભક્તો અંતરના પાપ શાંત થઈ જાય, અને જેના પાપ શાંત થઈ જાય ને એને સુખ ઓટોમેટિક ઉદ્ભવે. તુલસીદાસજીનો સિદ્ધાંત છે કે જેનું પુણ્ય પુંજ જ્યારે વધે છે, ચૌદ વર્ષ સુધી રામ જ્યારે વનમાં ગયા અને એ વખતે 14 વર્ષ સુધી બધાએ હરિભજન કર્યું, સત્કર્મ કર્યું, બધાને એકાબીજીને કે જમાડ્યા, બ્રાહ્મણોને જમાડ્યા, કે દાન દક્ષિણા અને અખંડ હરિભજન કર્યું. એ જે સત્કર્મ કર્યું એના પુણ્યના વાદળા બંધાણા અયોધ્યામાં, અને એ જ પુણ્યના વાદળા બંધાણા એને કરી રામ જ્યારે ગાદીએ બેઠા ત્યારે તુલસીદાસજીનો ચોખ્ખો સિદ્ધાંત છે કે સુખરૂપી વરસાદ થયો. સુખરૂપી વરસાદ, એક વાત ચોક્કસ છે, પુણ્યનું પરિણામ સુખ છે અને પાપનું પરિણામ દુઃખ છે. અહીંયા પુણ્ય થઈ રહ્યું છે, અહીંયા સત્કર્મ થઈ રહ્યું છે, અહીંયા સત્સંગ થયો છે. સત્સંગ ચાલુ છે ને થાય છે ને ભવિષ્યમાં પણ થતો રહેશે. આપણા જગતમાં બહુ મોટા બે ઋષિઓ યાજ્ઞ વશિષ્ઠ મહારાજ અને વિશ્વામિત્ર, તમે બધાએ કદાચ કથા સાંભળી હશે. વિશ્વામિત્ર અને વશિષ્ઠ બંને જણાને માથાકૂટ ગણી હતી, કારણ કે બ્રહ્મર્ષિ થાવું તું વિશ્વામિત્રને, પછી તો બંનેને સંબંધ થઈ ગયો, પ્રેમ થઈ ગયો, હેત થઈ ગયો. એટલે એક દિવસ વિશ્વામિત્રને ત્યાં વશિષ્ઠ ગયા, બે પાંચ દાડા રહ્યા, સ્વાગત કર્યું, સન્માન કર્યું, આનંદ કર્યો, સત્સંગ કર્યો, ખૂબ આનંદ કર્યો. અને જ્યારે વશિષ્ઠ મુનિ અયોધ્યા પરત આવવાના હતા એટલે એને દક્ષિણા આપવાની હોય, અમારે સાધુઓમાં બ્રાહ્મણોમાં રિવાજ હોય કે બે પાંચ દાડા હાચવા પછી ઘરે જાય એટલે એને કંઈ દક્ષિણા આપવી પડે. એટલે એ દક્ષિણાની અંદર વિશ્વામિત્રે 60,000 વર્ષ તપનું ફળ આપ્યું. વિશ્વામિત્ર મુનિ બરાબર ધ્યાનથી સાંભળજો, બંને ઋષિના નામ આમ ગડબડ ન થઈ જાય, કારણ કે આપણે આમ ગડબડ બહુ થઈ જાય, આપણને મુન્યોન ટીન્યોન આ બધું યાદ રહે પણ આ ઋષિઓ જે યાદ રાખવાનું એ નથી રહેતું. એટલે વિશ્વામિત્રે 60,000 વર્ષ તપ એનું પુણ્ય વશિષ્ઠ મુનિને આપ્યું દાનમાં, સંકલ્પ કરી. હવે થોડો સમય થયો પછી વિશ્વામિત્ર મુનિ વશિષ્ઠને ત્યાં આવ્યા મહેમાન ગતિ કરવા માટે. એટલે વશિષ્ઠે પણ ખૂબ સ્વાગત કર્યું, આનંદ કર્યો, 4-5 દાડા હાચવા, જે કાંઈ એની સ્વાગત આગતા સ્વાગતા થતું બધું કર્યું. અને જ્યારે વિશ્વામિત્ર એના ઘરે જવાના હતા એટલે દક્ષિણા તો આપવી જ પડે. એટલે વિશ્વામિત્ર તો એવો કઈ ભાવ લઈને આવ્યા હશે કે મેં 60,000 વર્ષનું તપ આપ્યું તો ઋષિ કદાચ 61,000 વર્ષનું મને તપ ફળ આપશે. પણ વશિષ્ઠ મુનિએ હાથમાં પાણી લઈ અને એક ઘડી સત્સંગનું ફળ આપ્યું. ક્ષત્રિયનો દીકરો જન્મથી તપ કરીને બ્રહ્મર્ષિ થયેલા, લોહી ઉકળી ગયું. વિશ્વામિત્ર, અપમાન છે મારું મુનિ, ન આપો તો ચાલે પણ 60,000 વર્ષ ક્યાં ને એક ઘડી સત્સંગનું ફળ ક્યાં, અપમાન છે મારું. ત્યારે વશિષ્ઠે એટલું કીધું, ઋષિ તમારા તપ કરતા આ ફળ વધારે છે, લઈ લો. નહીં એમ હું ન માન, ન્યાય કરનારો કોક માણસ જોઈએ. તો કે હાલો આપણે બંને જણા જઈ કૈલાસમાં. બંને જણા કૈલાસ ગયા અને બે ઋષિ એવા ભાઈ અને બે રામના ગુરુ. આમ જોવો તો વશિષ્ઠ કાયદેસર ગુરુ, પણ વિશ્વામિત્ર તો અલા બલા વિદ્યા આપે અને સીતા પણ વિશ્વામિત્ર અપાવે છે. ભગવાન કૈલાસપતિ પાસે જઈને કંઈક ન્યાય કરો, તો કે હું અમારા બે ઋષિનું આમ છે. શિવજી તો વિવેકી, પરમ વિવેકી ભગવાન શિવ છે, પરમ વિવેકી. એને એમ ખબર પડી ગઈ કે આમાં જો હું એમ કહીશ કે આનું ફળ વધારે છે ને આનું ઓછું છે તો બે ભારે લાગ્નિ છે, ભભૂક છે ને શ્રાપ આપશે તો હું ક્યાં જાય. આ દુનિયાની અંદર સતી અને સાધુ, સતી અને સાધુ હોતી તો ભગવાનને પીવું પડે છે ભાઈ, નકર આ જગતની સતી એક અનસુયા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને ત્રણેયને 3-3 મહિનાના છોકરા બનાવી દે, વિચાર તો કરો. આ જગતની સતી વૃંદા ભગવાન વિષ્ણુને પથ્થર થઈ જાય એવો શ્રાપ આપીએ કે થાવું પડે એને, તાકાત છે. એક સ્ત્રી સાચા અર્થમાં જો સતી થઈ જાય તો એ સાવિત્રી સત્યવાનને યમના મોઢામાંથી પણ પાછો લાવી દે, મૃત્યુને આમ ઠેલી દે, ત્યાં ઉભું રહે છે, સૂર્યને અટકાવી દે, પવનને પણ પૂછ્યા વગર વવાય નહીં. આ તાકાત આ કાળા માથાના માનવીની અંદર ભગવાને પોતે મૂકી. એટલે ભગવાન શિવ કે જો હમણાં હું વ્યસ્ત બહુ છું અને આમાં મારે બુદ્ધિ લગાડવી પડે, મારા વિચારો ડાયવર્ટ છે, બહુ કામનો બોજ છે, એટલે હું નિર્ણય કરી શકું એમ નથી. એક કામ કરો, વિધિ એટલે બ્રહ્મા પાસે જાઓ, એને સારું આવડે. તો કે એમ, તો કે હા. બંને બ્રહ્મા પાસે ગયા, મહાદેવજી મોબાઈલ કરી દીધો આવે છે. બે મહાત્માઓ અને જ્યાં સાંભળ્યું ને ત્યાં તો બ્રહ્માની ધ્રુજારી છૂટી ગઈ. બ્રહ્માએ વિચાર કરી રાખ્યો કે આનો જવાબ હું બંને જણા આવ્યા, સ્વાગત કર્યું, પધારો પધારો પધારો, આસન આપ્યા, બેસાડ્યા, બોલો. તો કે ન્યાય કરો. તો કે ન્યાયની વાત તો એવી છે કે હમણાં સૃષ્ટિની અંદર નવીનીકરણ હાલે છે, એટલે હમણાં હું વ્યસ્ત બહુ છું અને ટેન્શન બહુ છે, મારાથી નિર્ણય નહીં થાય. તો કે તમે એક કામ કરો, હજાર મોઢે શેષ અખંડ હરિગુણ ગાય છે, અખંડ ભગવત જપ કરે છે, અખંડ તપ કરે છે અને પરમાત્માની આજ્ઞામાં માની અને આ ધરતીની સેવા કરે, શેષ નારાયણ પાસે જાઓ. અને બંને ઋષિઓ ઉપર પાતાળની અંદર શેષ 50 કોટી યોજનની ધરતી પોતાના માથે ઊંચકીને જે બેઠા છે ને, હજાર મોઢે અખંડ નારાયણ 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 નારાયણના નામનો જપ કરે છે. એની પાસે બે ઋષિએ કીધું કે પ્રભુ અમારો ન્યાય કરો. શેષ કે હેનો? તે કે 60,000 વર્ષ તપનું ફળ અધિક કે 1 ઘડી સત્સંગનું ફળ અધિક? એટલે શેષ નારાયણ કે ઋષિઓ ન્યાય તો કરવું, પણ એક કામ કરો. તે કે હું આવડો મોટો મારા માથે ભાર અને ન્યાય કરતા કરતા આડું અવળું થઈ જાય, એટલે તમે જેને ઘડીક આ ધરતી મારા માથેથી 1 વેંત ઊંચી કરી દો, ઘડીક તો ન્યાય કરી દો. એટલે શેષ નારાયણે પેલા વિશ્વામિત્રને કીધું, એક કામ કરો, તમે 60,000 વર્ષનું તપનું ફળ મૂકો અને ધરતીને પ્રાર્થના કરો કે 60,000 વર્ષનું તપ મૂકું છું, 1 વેંત ઘડીક માટે ઊંચી થઈ જાય, જો થઈ જાય તો ન્યાય કરી દો. એટલે વિશ્વામિત્રે તરત દરિયાનું જળ લઈને આમ પાણી લઈને મૂક્યું, પણ ધરતી હલી નહીં. અને પછી વિશ્વામિત્ર એટલે વશિષ્ઠને કીધું, એક કામ કરો, 1 ઘડી સત્સંગનું ફળ મૂકો, ધરતી જો ઊંચી થઈ જાય તો હું ન્યાય કરી દઉં. અને પછી વશિષ્ઠ મુનિએ હાથમાં જળ લઈ અને આમ જ સત્સંકલ્પ કર્યો કે હે ધરતી માતા, 1 ઘડી સત્સંગનું ફળ મૂકું છું, 1 વેંત ઊંચી થઈ જા. અને ત્યાં તો ફડાક કરતી ધરતી ઊંચી થઈ ગઈ. વિશ્વામિત્ર કહે છે કે ન્યાય કરો. શેષને કહે, હવે તો ધરતી ઊંચી થઈ ગઈ, હવે ન્યાય કરો. બંને ઋષિને કહે, ઋષિ કહે. ત્યારે શેષ નારાયણે કીધું કે હે વિશ્વામિત્ર, ન્યાય તો ધરતીએ કરી દીધો, હું શું કરવાનો છો? હા, ન્યાય તો ધરતીએ કરી દીધો, નિર્ણય તો એને આપી દીધો. કારણ કે તમે 60,000 વર્ષનું તપ મૂક્યું તો હલી નહીં, અને 1 ઘડી સત્સંગ ફળ મૂક્યું ત્યાં તો ધરતી એક વહેત ઊંચી થઈ ગઈ. વાલા ભક્તો, આ સત્સંગનું ફળ છે અને આપણે ઈ લેવા માટે બેઠા છીએ, જેમ તેમ નથી. એટલે અમારા સંતોએ ગાયું છે, શામ તુજે મિલને કા, અમારે તને મળવું, એ અમારે તારે વાતું કરવી, અમારે તારે બેહવું, ક્યાં મળી? શામ તુજે મિલને કા, સતસંગ હી બહાના હે, શામ તુજે આપણે હરકું કરતી હતી.
श्याम तुझे मिलनी का सत संग ही बहाना है। श्याम तुझे दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। भक्त सत्संग में हरि गुण गाना है। हलो बंदो हमें हरि गुण गाना। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। श्याम तुझे
ભગવાનને મળવાનું જો કોઈ એડ્રેસ હોય તો સત્સંગ છે।